તારીખ 18-10-1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 369 અને 370 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 187.
આ કાળમાં સમ્યક દર્શન થાય કે ન થાય એનો ઉત્તર છે કે આ પાંચમાળામાં પણ સમ્યક દર્શન થઈ શકે છે, અર્થાત મોક્ષનો માર્ગ છે એ બિલકુલ ખુલ્લો છે, કોઈ પ્રતિબંધ નથી. વિશેષ એ કહે છે કે સમ્યક દર્શન પ્રગટ કરવું તે વીરોના કામ છે, કાયરનું કામ નથી. જે જીવ મનોજ્ઞ એવા રાગ ને રાગના વિષય પાસે દીન થાય છે એવા જીવનમાં એ કામ નથી. જે જીવ પોતાની મહા ચૈતન્ય સત્તાને ભૂલી રાગ અને પુદ્ગલ પર્યાયોને માનતા અને અધિકાર આપે છે એનું કામ નથી એમ કહે છે. કોણ કાયર છે? કે જે પોતાને હીણો માને છે તે કાયર છે. અનંત શક્તિ સંપન્ન હોવા છતાં, અનંત પુરુષાર્થનું સામર્થ્ય હોવા છતાં પોતાને કલ્પનામાં હીણો સ્વીકારીને કલ્પિતપણે હીણો છું એવા નિશ્ચયથી જે રાગ અને રાગના વિષય પાસે દીન થાય છે, પામર થાય છે, એને અધિકાર આપે છે, એની મહિમા કરે છે, પોતાની મહિમા ખોવે છે તે સમ્યક દર્શનના અધિકારી નથી. એટલે તે બધા પામર છે, કાયર છે, પામર છે અને કાયર છે. અહીંયા એમ કહે છે અથવા અવસ્થામાં જેવા હીનસત્વ થયેલા છે, પુરુષાર્થનું હીણ પણ જેને વર્તે છે એવા છે, તેવાઓ શું કહે છે કે પાંચમા આરામાં ન થઈ શકે એવા જીવો ને એમ લાગે છે કે આ બહુ ઊંચી વાત છે, ઘણા ઊંચા દરજ્જાની વાત છે, પાંચમા આરામાં કેમ થાય? પણ ઊંચા દરજ્જાની કે નીચા દરજ્જાની શરૂઆતની વાત આ છે, મોક્ષ માર્ગનો પ્રવેશ સમ્યક દર્શન થતા થાય છે એ પહેલા તો ક્યાંય મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી. તેથી મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા વાળાને જો એનો પ્રતિબંધ અત્યારે નથી સિદ્ધાંતમાં તો એ પ્રાપ્ત નહીં કરવાનો પ્રશ્ન એ તો નથી. જો પ્રતિબંધ હોય, જેમ અત્યારે કેવળ જ્ઞાન છે સિદ્ધાંતની દ્રષ્ટિએ પ્રતિબંધયુક્ત છે, અત્યારે આ ક્ષેત્રે જન્મેલાને કેવળ જ્ઞાનનો પુરુષાર્થ સંભવિત નથી, હોઈ શકે નહીં. પણ સમ્યક દર્શન તો પ્રાપ્ત કરવામાં કોઈને પ્રતિબંધ છે, ચારે ગતિમાં સર્વકાળે તે ખુલ્લું છે. પાંચમા આરામાં ન થઈ શકે અથવા હમણાં ન થઈ શકે એમ માનનારા કાયરનું આ કામ નથી. એ પોતાની કાયરતાને લઈને એવું બહાનું બતાવે છે, જે એમ વિચારે છે કે આ પાંચમો આરો છે અથવા હમણાં નહીં, એટલે હમણાં નહીં એટલે અત્યારે નહીં, અત્યારે નહીં એટલે વર્તમાનમાં નહીં. તો જેને વર્તમાનમાં આ લાભ લેવો નથી એને ક્યારેય લાભ લેવો નથી એ વાત નક્કી છે એમ કહે છે. કેમ કે કાર્ય તો કોઈ પણ કાળે વર્તમાનમાં થશે, ભૂત ભવિષ્યમાં કાર્ય થવાનો પ્રશ્ન નથી. ભૂતકાળ વ્યતીત થઈ ગયો છે, ભવિષ્ય ઉત્પન્ન થયો નથી. કાર્ય તો વર્તમાનમાં થાય છે, એના બદલે જે વર્તમાનમાં જ એનો નકાર કરે છે એટલે કાર્ય થવાનો અવકાશ છે ત્યાં એનો નકાર કરે છે. એ તો ખરેખર એને આ કાર્યની રુચિ નથી, આ કાર્યની એને ભાવના નથી, અને આ કાર્યમાં કેટલો લાભ છે એની એને સમજણ નથી. સીધી વાત એ છે. હમણાં ન થઈ શકે, પછી કરીશ, કાલે કરીશ એમ વાયદા કરનારનું આ કામ નથી એમ કે છે. એ બધા બાના કાયરતાને લીધે છે. કાયરતા એટલા માટે કે એને વર્તમાનમાં બીજે અધિકાય આપી છે. વર્તમાન ઉદય છે ત્યાં એની અધિકતા વર્તે છે, આત્મા કરતા એની અધિકતા વર્તે છે, આત્મ પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શન કરતા એની અધિકતા વર્તે છે એ વાત સ્પષ્ટ છે. એમાં ક્યાંય ગડબડ ચાલે એવું નથી. પછી કરીશ, કાલે કરીશ એવા વાયદા કરનારનું આ કામ નથી. હમણાં કરીશ અને આજે જ કરીશ એવા વિરોહનું આ કામ છે. અગાઉ આપણે એક ચર્ચા ચાલી ગઈ છે કે સમજણ થતા સમજણને જ પ્રયોગમાં મૂકવા, અમલમાં મૂકવા જે તત્પર થાય છે, ઉત્સુક થાય છે, તે સમજણના કાળમાં વર્તમાન પાત્રતાના લક્ષણ વાળો જીવ છે. વર્તમાન પાત્રતા ઉપર વિશે ચાલ્યો હતો વચનામૃતમાં. ત્યારે એક લક્ષણ, ઘણા લક્ષણ છે પાત્રતાના. સિંહજીએ 10 લક્ષણ લીધા છે ને, મહાવીરના બોધને પાત્ર કોણ એમ કરીને કલકત્તામાં એ વિશે લીધો હતો સાંજના. મહાવીરના બોધને પાત્ર કોણ, પ્રથમમાં પ્રથમ એમ કહ્યું કે સત્પુરુષ ના ચરણ ન ઈચ્છક, એમના પર બહુ વજન છે. એમ અહીંયા એમ કહે છે કે જે વિષય સમજણમાં સામે આવે છે એ સમજણને માત્ર ન્યાય યુક્તિથી સમજીને સંમત કરવાને બદલે અનુભવ ગોચર કરીને સંમત કરવાનો જેનો ઉત્સાહ છે, જેનો પ્રયત્ન છે, એ વર્તમાન પાત્ર છે. એ પાત્રતાનું લક્ષણ છે. એને મોડું કરવું નથી. એનો અર્થ શું થયો કે જે વાત એને સમજાય છે એનું એને મોડું કરવું નથી, પછી કરીશ એ વાત એને નથી. જે વાત સમજાય છે એ વાતનો, એ વિષયનો લાભ એ અત્યારે વર્તમાન સમયમાં જ લેવા ચાહે છે. ચાહે છે એટલું નહીં, એનો એ પ્રયત્નમંદ છે એટલે એ ચાહે છે એમ એને માટે કહી શકાય. નહીંતર તો સર્વમુક્ત એમ કહે કે અમારે અત્યારે જ લાભ જોઈએ છે, અમારે ક્યાં વહેલો મોડો લાભ જોઈએ છે. પણ અત્યારે લાભ જોઈએ છે એનું લક્ષણ શું? કે અત્યારે લાભ જોઈએ છે એનું લક્ષણ એ કે અત્યારે જ એને કાર્યાન્વિત કરવા માંગે છે, એનું અમલીકરણ કરવા ચાહે છે. જે થિયરી છે, જે સિદ્ધાંત છે એને ચરિતાર્થ કરવા માંગે છે, અંગ્રેજીમાં એને એક્ઝિક્યુટ કરવા માંગે છે એમ કહે છે. કામ છે એને હાથમાં લેવું જોઈએ. આ કામ છે, આ કામ છે, આ કામ છે એમ વાતો ક્યાં સુધી કર્યા કરવાની, એવી વાતો ક્યાં સુધી સાંભળ્યા કરવાની, અથવા એવો એવી વાતો કરવીને એવું સાંભળ્યા કરવું એટલું જ એમાં કાર્ય છે? કાર્યની મર્યાદા એ સીમા પૂરી થાય છે? એમ વાંચવું સાંભળવું પણ એ ભાવનાને વધારવાના હેતુથી એમાં એની ભાવના વધતી, પ્રતિદિન ભાવનામાં વૃદ્ધિ થાય, ભાવનાની પરિપક્વતા થાય તો ભેદ જ્ઞાનનો પ્રયોગ શરૂ થાય. હમણાં કરીશ, આજે જ કરીશ, અત્યારે જ કરીશ, એવા વીરોનું આ કામ છે. એને વીર કહ્યો છે, પાત્ર કહો, વીર કહો, પુરુષાર્થવંત કહો, ઉદ્યમવંત કહો. એ ઉદ્યમવંત છે અને બીજા પ્રમાદી છે એની પાસે, જે કાર્ય કરવા અંદરમાં પ્રયોગ કરે છે, વારંવાર ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે ઉદયે ઉદયે પ્રયોગ કરે છે, એ કાર્યના ઉદ્યમવંત છે અને બાકીના પ્રમાદી છે. પણ સાંભળે છે, વાંચે છે ને વિચારે છે તો એ પ્રમાદી છે, તો હા તો પણ પ્રમાદ છે એની અંદર. આત્મા આનંદ સ્વરૂપ છે, એની અસ્તિત્વ આપે છે એમ કહીને કે અત્યારે આ સમયમાં, વર્તમાન સમયમાં આત્મા પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. પોતાના જ આનંદ સ્વરૂપની સામું જોવામાં કાળને આરો શું નડે એમ કે છે. એને એના અત્યારે હૈયાત હોવામાં કાળને આરાને વાંધો નથી, કેમ કે એ તો ત્રણેય કાળે એની હૈયાતી, શાશ્વત તત્વ છે, ત્રણેય કાળે હૈયાત છે. જો એની હૈયાતી હોવામાં એની મોજૂદગીને કાળને આરો નડતો નથી, તો અંદરમાં એનું પોતાની સામું પોતાને જોવું એમાં કાળને આરો શું નડે છે. પોતાની હસ્તી સ્વીકારવામાં કોઈ કાળ કે કોઈ આરો એને નડતો નથી. એ કાળને આરો તો રહ્યો છે હીણા જીવોના પરિણામમાં એમ કહે છે. પંચમ કાળ ક્યાં રહ્યો છે કે જેના પરિણામ, જે જીવોના હીણા પરિણામ છે એમાં પંચમ કાળ રહેલો છે. બાકી પુરુષાર્થી જીવોના પરિણામમાં ક્યાંય પંચમ કાળ નથી. ધર્મકાળ કહો કે ચોથો કાળ કહો, કાળનો આરોપ ધર્મની સાથે તો ચોથા આરાને લાગુ પડે છે ને. ગુરુદેવ સોનગઢમાં નિવાસ કર્યો અને પ્રતિદિન લોકો વિશેષ વિશેષ ટોળામાં આવવા લાગ્યા, લોકો ત્યાં વસવા લાગ્યા, રહેવા લાગ્યા. સંપન્ન હોય કે વગર સંપન્ન હોય, પણ કેટલાક જીવોએ તો ગમે તેમ કરીને કોઈ પણ રીતે ચલાવીને પણ ત્યાં રહેવાનું પસંદ કર્યું. અને એક વાતાવરણ, અધ્યાત્મનું એક વાતાવરણ ઊભું થયું, જ્યાં જુઓ ત્યાં આત્માની ચર્ચા. ત્યારે લોકો અંદરો અંદર એમ કહેતા કે આ સોનગઢમાં ચોથો આરોપ ચાલે છે, અહીંયા આત્માની એકલી આત્માની ચર્ચા કરે છે. બે જણા રસ્તામાં આમાં મળે તો પ્રશ્ન પૂછે આત્માની ચર્ચાનો, આજે વ્યાખ્યાનમાં આમ વાત ચાલી હતી, આનો અર્થ તમે શું સમજ્યા, મને સમજાણું આમ અથવા મને ન સમજાણું તો હું તમને પૂછું છું આનો શું. આવી ચર્ચાઓ ઘરે ભેગા થાય, ટોળા વડે એક બે ચાર પાંચ આત્માની ચર્ચા કરે. આવા નિકૃષ્ટ કાળમાં એક વાતાવરણ અધ્યાત્મનું ઊભું થયું. ચોથો આરો છે એમ કહેવાતો, મારો પ્રવેશ કાળે તો બધું સાંભળ્યું, સોનગઢમાં ચોથો આરો છે એમ. આપણે તો ભલે બારમાં પાંચમો આરો હોય, પણ આપણે તો અહીંયા ચોથો આરો છે. ગુરુદેવ જેવા મહાપુરુષ બિરાજે છે, અધ્યાત્મની ધોધમાર વર્ષા ચાલે છે, અને આયા બીજો વિકલ્પ ને બીજી વાત નથી. વાર, તિથિ ને તારીખ યાદ રહેતા નથી, એ તો આપણો અનુભવ છે. પાંચ દી રહ્યા હોય તો વચ્ચે કયો દિવસ ચાલે છે એ ખ્યાલમાં ન હોય. કહે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે, ભિન્ન આત્માનો ભણકાર વાગે એવી ધરતી છે એમ કહેવાય. એની સામું જુએ તેને કાળ ને આરો સુંડે છે કે એને કોઈ કાળ ને આરો નડતા નથી, અને કાળ ને આરો એને શું કરે એમ કે છે, એને નડે એટલે એને કરે શું? કોઈ વર્તમાન વ્યવહાર કાળ છે, નિશ્ચય કાળનો પર્યાય ગણવામાં આવે છે, એ શું જીવના આનંદ સ્વરૂપને એને સમ્યક દર્શન પ્રાપ્ત કરનારની અંદરમાં શું બાધા કરી શકે? કાંઈ કહે છે કે ભિન્ન દ્રવ્ય છે, એ તો બધા ભિન્ન દ્રવ્ય છે, બીજા જીવોના હીણા પરિણામ છે એ પણ ભિન્ન દ્રવ્ય છે તારાથી, એની સામે જોવાનું કોઈ પ્રયોજન નથી? તારા પુરુષાર્થને તારા ઉદ્યમના પરિણામને કોઈ પાંચમો આરો કે બીજા જીવ અજીવના પર્યાયો તને એની અંદર દખલ કરતા નથી, તારા પુરુષાર્થમાં એનો કોઈ હસ્તક્ષેપ નથી, એટલે પૂરી રૂચિથી અને પૂરા પ્રયાસથી સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ, ક્યારે? ભવિષ્યમાં નહીં એમ કહે છે, વર્તમાનમાં છે એમ કહેવાનો આશય છે. એ 379 માં બોલ છે, એ પાંચમા આરાના બાનાવાળા સામે ખુલાસા રૂપે છે. 370 પ્રશ્ન છે કે આત્મ વસ્તુ અવ્યક્ત છે તો તે કેમ જણાય? સ્વભાવ છે, અંતરંગ પદાર્થનું અંતરંગ છે, અંદરનું અંગ છે, વર્તમાન અવસ્થાની જેમ એનો ઉત્પાદ અનુભવ ગોચર નથી, ઉત્પાદ નથી એટલે ઉત્પાદનો અનુભવ પણ નથી, તે અપેક્ષાએ તે અવ્યક્ત છે, ઉત્પાદ નથી તે અપેક્ષાએ. પદાર્થના સત્વ તરીકે તે અવ્યક્ત નથી, પ્રશ્ન કરનાર ભલે ગમે ત્યાં હોય પ્રશ્ન કરતો, પણ એનો ખુલાસો આમ છે કે વ્યક્ત ઉત્પાદરૂપ પર્યાયની જેમ એનો ઉત્પાદ નથી તેથી ભલે એને અવ્યક્ત પણ કહેવાય, તેમ છતાં પણ જે જ્ઞાન સ્વરૂપ સન્મુખ થાય છે તે જ્ઞાનમાં તો જ્ઞાન સૂર્ય જેવો આત્મા પ્રગટ અને વ્યક્ત જોવામાં આવે છે. સન્મુખ જ્ઞાનમાં, સ્વરૂપ સન્મુખ જ્ઞાનમાં તો સૂર્ય જેવું તત્વ છે વ્યક્ત, જેમ સૂર્ય છે એને પ્રગટ અપ્રગટનો શું સવાલ છે? દેખાય માટે લોકો એમ કહે કે ભાઈ ઉદય થયો, દેખાતો બંધ થાય ત્યારે એમ કહે કે અસ્ત થયો, સૂર્યોદય ને સૂર્યાસ્ત રોજ કહેવામાં આવે છે, ખરેખર સૂર્યને લાગુ પડે છે? જોનારને લાગુ પડે છે, સૂર્ય તો જે છે એ છે, જ્યાં છે ત્યાં છે, એનામાં ઉદય નથી ને એનામાં અસ્ત નથી, સૂર્યમાં ઉદય અસ્ત નથી. એમ શાશ્વત એવું જે પરિપૂર્ણ તત્વ પોતાના સ્વભાવથી જે સદાય પૂર્ણ છે અને ચેતના ગુણ દ્વારા જે સદાય અનુભવમાં આવી રહ્યું છે, એ 49 ગાથામાં એવો ચેતન સૂર્ય આત્મા સમ્યક જ્ઞાનીઓને તો સન્મુખ જ્ઞાન હોવાથી સદાય પ્રગટ અને વ્યક્ત છે, એને અપ્રગટ કહેનાર ખરેખર એને જોતા નથી એટલે અપ્રગટ છે એમ કહે છે, જોઈ શકતા નથી એટલે અપ્રગટ કહે છે. પોતાના અજ્ઞાન રૂપી અંધત્વને લઈને એ આત્મા પ્રગટ નથી, અવ્યક્ત છે એમ કહે છે. અહીંયા તો જે ઉત્તર આપ્યો છે એમાં તો વિધિ બતાવી છે, ખરેખર કે તને આત્મા અવ્યક્ત છે એમ કરીને તે પ્રશ્ન કર્યો. એનો અર્થ એમ થાય છે કે તને આત્મા વ્યક્ત, એવો આત્મા તને જણાતો નથી અને દેખાતો નથી. ખ્યાલ આવી ગયો તારા પ્રશ્ન ઉપરથી? તો તને કેમ જણાય ને દેખાય એની વિધિ કહીએ છીએ. આત્મા તો વ્યક્ત છે અમારા જ્ઞાનમાં, અમને આત્મા અવ્યક્ત છે ને અપ્રગટ છે એમ છે
નહીં.
અમને તો અમારો આત્મા પ્રગટ છે ને વ્યક્ત છે. ઉત્તર દેનારની તો વાત એમ છે, પણ હવે તને કેમ વ્યક્ત થાય એટલે જણાય, વ્યક્ત થાય એટલે જણાય એની વિધિ તને બતાવશો. પ્રશ્નો ઉપરથી એની ક્યાં ઉભો છે તો ખ્યાલમાં આવ્યું. ઉત્તર કે વર્તમાન વર્તતી પર્યાય વ્યક્ત છે અને પ્રગટ છે. ઉત્પાદપણે જે પર્યાય છે એ વર્તમાનમાં પ્રગટ છે, એમાં તો કઈ સમજાવવું પડે એવું નથી. જે દશા તને અનુભવ ગોચર થઈ રહી છે એવી વર્તમાન વર્તતી પર્યાય એ તો વ્યક્ત ને પ્રગટ છે ને, એ તો તને જણાય છે ને. પ્રગટ છે એટલે જણાય છે, વ્યક્ત છે એટલે તને જણાય છે, અનુભવમાં આવી રહી છે. હવે અમારો પ્રશ્ન છે કે તે પર્યાય ક્યાંથી આવે છે? આ પ્રશ્ન છે કે આ પર્યાય થઈ એ આવી ક્યાંથી? પર્યાય માત્ર વસ્તુ છે? પર્યાય તો એક દશા છે કે જે વસ્તુની દશા છે અને વસ્તુના આધારે છે. પર્યાય કોઈ અધર લટકતી ચીજ નથી. તે પર્યાય ક્યાંથી આવે છે? કોઈ વસ્તુ છે તેમાંથી આવે છે કે અધરથી આવે છે? આ સવાલ છે. પાણીનો તરંગ છે તે પાણીમાંથી આવે છે કે અધરથી આવે છે? પાણીના તરંગ થાય છે તે પાણી છે એના થાય છે કે પાણી નથી એના કઈ અધરથી તરંગ જેવું થયા કરે છે? પાણીનું દળ છે એની ઉપલી સપાટીમાં તરંગ છે. એમ આત્મા ચૈતન્ય દળ છે, જ્ઞાનનું દળ છે, અનંત ગુણનું દળ છે, એની ઉપલી સપાટીમાં પર્યાય રૂપી ઉત્પાદ વ્યયના તરંગો જોવામાં આવે છે. આમાં છે દાસબોધ કરીને પુસ્તક છે, સ્વામી રામદાસ નું, શિવાજીના ગુરુ થયા ને, શિવાજી જેને ગુરુ તરીકે સ્વીકાર્યા, છત્રપતિ શિવાજી, સ્વામી રામદાસ, એમણે એક દાસબોધ કરીને પુસ્તક લીધું. બહુ શરૂઆતમાં જે વેદાંત નું વાર્તા તેની બધું વાંચેલું, એમાં એમણે એક વાક્ય લખી છે, યાદ આવે આના તરંગ ઉપર, કે જે બ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે, પરિબ્રહ્મ કહે છે, પરમ બ્રહ્મ કહે છે, એમાંથી સંસારની સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ? કે જેમ સ્થિર સમુદ્રને હવાનો ઝપાટો લાગતા તરંગ થાય, એમ પરમ બ્રહ્મમાં તરંગો ઉપજ્યા અને એમાંથી આખી આ સૃષ્ટિ રચી. કેમ કે તો એક જ વસ્તુ માને છે ને, આખા વિશ્વમાં એક બ્રહ્મ છે. આ બધા જે વિધવિધતાઓ જે જગતની દેખાય છે એ તો પરમ બ્રહ્મના તરંગો છે. એમ એવા અંદર ચિંતવનમાં ક્યાં સુધી ચિંતવું છે? કાંઈક તરંગ થાય છે ખરા, વસ્તુને કાંઈ તરંગ થાય છે ખરા. રામદાસ લગ્નના માયરામાંથી ભાગ્યા હતા, એમનો ઇતિહાસ એ છે. એમનું ના એ વખતે તો બાળપણમાં લગ્ન કરતા હતા ને, નાનપણમાં 14-15 વર્ષની ઉંમરે, એવી ઉંમર કાચી ઉંમરમાં એમના લગ્ન લીધા હતા ને જાન જોડીને બરાત જઈને લગ્નમાં માયરામાં બેઠા હતા. કન્યા પધરાવી નહોતી હતી, બરોબર? હિન્દુ વિધિમાં એ છે કન્યા પધરાવો, સાવધાન, સાવધાન, પછી સાવધાનના કેટલાક બોલ બોલે જોર જોરથી બ્રાહ્મણો, તાંબાકુંડી સાવધાન, ફલાણું સાવધાન, એક જ બોલ બોલીને સાવધાન સાવધાન જોર જોર થી
બોલે,
બ્રાહ્મણો બોલે. સંસ્કારી જીવ છે, સંત પ્રકૃતિ નો જીવ. સાવધાન સાવધાન ભડકા, આ મને સાવધાન કરે છે, આ સંસારમાં પાડવાની ના પાડે છે, સંસારમાં પડવાની મને ના પડે છે. રાત્રે લગ્ન થતા, અત્યારે બધા દિવસે લગ્ન થાય છે, પણ રાત સિવાય તે દિવસે લગ્ન નતા થતા. મધરાત બરાબર કાળી મેઘલી રાત, એને જોયું, વિચાર કર્યો કે આ ભાગવું હોય તો વાંધો નહીં, ગમે ત્યાં છુપાઈ જઈએ તો ગોટા જ કરે. એટલે કોઈને કલ્પના ન હોય કે આ લગ્ન મંડપ માંથી ભાગશે. મુઠી વાળીને લોટ મૂકી દી એમને એ લગ્નના વેશ મારતે, અને કુકંધારામાં કોઈ ઝાડ બાર ગામ બાર છે એના ઉપર ચડી ગયેલા. ગોતાગોત થઈ ગઈ, પણ હવે ઝાડ ઉપર અંધારામાં સૂજે કોણ, એને કેટલાય ઝાડ હોય ગામ બાર ગામડામાં, તો કયા ઝાડ ઉપર કોણ હોય તો વિચાર આવે ત્યારે ને. આખી રાત ગોતાગોત કરી થાંક્યા લોકો, બહુ દૂર નીકળી ગયા લાગે કે આટલામાં તો છે ને પત્તો લાગતો નથી. વહેલી પરોડે પછી ઉતરીને રવાના થઈ ગયા જંગલમાં. ત્યાર પછી આખો એનો ઇતિહાસ એ છે કે અમે સાધુ જીવન ગુજાર્યું, છત્રપતિ શિવાજીને ગુરુ તરીકે સ્વીકાર્યા, મહારાષ્ટ્રમાં જે બાજુ વિચર્યા છે. એમણે એક ગ્રંથ લખ્યો છે, એનું નામ છે દાસબોધ, એવું નામ છે. એમાં એ નામ એ કલ્પના લીધી છે, આ સૃષ્ટિ કેવી રીતે રચાણી, પરમ બ્રહ્મને તરંગ થયા. એટલે બ્રહ્મને તરંગ થાય છે એટલી વાત સાચી છે. બ્રહ્મ એવો જે આત્મા, એમાં તરંગ ઉંજે છે, પણ એ તરંગ છે એ આખી વસ્તુનું જ અંગ છે. તરંગ છે એ વસ્તુનું એક અંગ છે. જો વસ્તુના અંગ તરીકે એનું જ્ઞાન થાય તો વસ્તુના જ્ઞાન પૂર્વક એના અંગનું જ્ઞાન થાય.
બરોબર.
આ હાથીનું પૂંછડું છે એમ નક્કી કરે ત્યારે આખો હાથી એના જ્ઞાનમાં હોય તો નક્કી કરે.
બરોબર.
નહીં તો દોરડું છે એમ નક્કી કરવું
પડે.
વસ્તુનું એક અંગ છે, પછી એ અંગ કેટલું સ્વાધીન છે, કેટલું પરતંત્ર છે એનું વિજ્ઞાન રાખવું, એની વિકૃતિને અવિકૃતિના એના સિદ્ધાંતો અનેક ભેદે છે. અહીંયા પ્રકરણ એટલું છે, અહીંયા જે પ્રકરણ ચાલે છે એની મર્યાદા એટલી છે કે અવસ્થા છે તે એક આખી વસ્તુનો એક વિભાગ છે, એક અંગભૂત છે, અવયવ છે, એટલી જ મર્યાદા છે. આત્મા નામનો એક પદાર્થ અથવા છે એ દ્રવ્યો, છે એ પદાર્થ, એની જે કોઈ અવસ્થા વિકૃત કે અવિકૃત હોય એ વાત અહીંયા ગૌણ છે, પણ છે એનું એ અંગ, એનો અવયવ છે એટલી વાત છે.
બરોબર.
પછી અવસ્થા શુદ્ધ છે કે અશુદ્ધ છે, અથવા રોગિષ્ટ છે કે નિરોગી છે એ બીજો વિષય થયો, પણ છે એના અંગમાં. રોગ પણ શરીરના અંગમાં છે ને, ભલે શરીરના સ્વભાવભૂત ન હો પણ એના અંગ બહાર છે, એના અંગમાં છે, એના અંગમાં. અહીંયા પર્યાય સામાન્ય લીધું છે, વિકૃત અવિકૃત, વિકારી અવિકારી પર્યાયનો વિષય નથી. પર્યાય સામાન્ય કોઈ પણ અવસ્થા એ આત્માના અવયવ રૂપ છે. જો આત્માના અવયવ રૂપ છે તો આત્મા છે એમ એની અંદર એનો સ્વીકાર આવી જાય છે, આત્મ વસ્તુનો એમાં સ્વીકાર આવી જાય છે, એટલે અવ્યક્તનો સ્વીકાર આવે છે એમ કહેવાય છે.
બરોબર.
અવસ્થા વ્યક્ત ગણો તો વસ્તુ જે અવ્યક્ત છે એનો સ્વીકાર આવે છે. જેમ કોઈ એમ કહે કે આ જે ચમક છે એ હીરાની છે, દાગીનામાં હીરો પહેરે છે, ચમક 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 થાય છે, હીરાની ચમક છે એમ કહેતા એકલી ચમકનું જ્ઞાન નથી, આખો હીરો જ્ઞાનમાં છે ને ચમક એની અવસ્થામાં છે એમ એનું પૂરું જ્ઞાન આવે છે.
બરોબર.
કે એકલી ચમકનું જ્ઞાન થાય છે એની ખાતરી શું કે એકલી ચમક જોતો નથી, એ હીરાને પણ જોવા જોવે, અથવા ચમક ઉપરથી આખી હીરાને જોવે છે, આખા હીરાને જોવે છે. આમ વિધિ છે, વર્તમાન વ્યક્ત અવસ્થા ઉપરથી આખા પદાર્થનું જ્ઞાન કરાવવાની વિધિ અહીંયા નિરૂપણ કરવી છે.
બરાબર.
તો વર્તમાન અવસ્થામાં એકલી વિકૃતિ નથી, એકલી અવિકૃતિ પણ નથી, વિકૃત અવિકૃત બંને પણ છે. એમાં સ્વભાવ પણ વ્યક્ત છે અને વિભાવ પણ વ્યક્ત છે. એક વર્તમાન વર્તતી અવસ્થામાં જ્ઞાનમાં સ્વભાવ, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલું છે, સ્વભાવ છે, અને રાગાદી પરિણામમાં વિભાવ પણ છે. આમ બે વાત છે. એટલે અવસ્થાને એકાંતે એમ ન કહી શકાય કે એ અવસ્થા એકાંતે એવી છે કે એમાંથી કાંઈ આત્મા સંશય સમજાય એવું નથી. અહીં તો કે છે કે અવસ્થા ઉપરથી તને આત્મા સમજવાની વિધિ છે, એ અહીંયા વાત લેવી છે. તેમ પર્યાય છે તે અંદરથી આવતી નથી, પણ અંદર વસ્તુ અવ્યક્ત શક્તિરૂપ છે તેમાંથી આવે છે. પદાર્થની અવસ્થા પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે. કોઈ પણ પદાર્થની અવસ્થા કોઈ બીજા પદાર્થમાંથી ઉત્પન્ન થતી નથી. આ તો એનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે. વિકૃત અવિકૃત પછીનો વિષય છે, પણ એ અવસ્થા ઉત્પન્ન થાય છે એ પદાર્થમાંથી ઉત્પન્ન થયેલી છે, અને બીજા પદાર્થમાંથી તે ઉત્પન્ન થયેલી નથી. એટલી વાત તો એકવાર ફાઇનલ થઈ જવી. એમ પર્યાય છે તે અધરથી આવતી નથી, પણ અંદર વસ્તુ અવ્યક્ત શક્તિરૂપ છે, પદાર્થ છે જેમાં અનંત શક્તિ મોજુદ છે, ભરેલી છે, રહેલી છે, તેમાંથી તે પર્યાય આવે છે. એવી જે વ્યક્ત પર્યાય અવ્યક્ત આત્મશક્તિને પ્રસિદ્ધ કરે છે અને બતાવે છે. વસ્તુનું એક અંગ, એક અવયવ બાકીના વસ્તુના ભાગને પ્રસિદ્ધ કરે છે. કેમ કે તો જ અવયવ છે એમ નક્કી થાય છે. પર્યાય વસ્તુના એક અવયવ રૂપે છે એમ ક્યારે નક્કી થયું? કે અવયવીનું જ્ઞાન હોય તો અવયવનું જ્ઞાન થાય. અવયવી આખી વસ્તુના જ્ઞાન વિના અવયવનું જ્ઞાન થતું હતું નથી. પછી અવયવનું જ્ઞાન એને અવયવી રૂપે આખી વસ્તુ રૂપે થઈ જાય છે, એને જ મિથ્યા અથવા ભ્રમ કહેવામાં આવે છે. શું કહે છે ફરીથી કે વર્તમાન વર્તતી પર્યાય વ્યક્ત છે અને પ્રગટ છે. આ વિષ્ણુ વિષય જરા પ્રયોજનભૂત છે કે વર્તમાન અવસ્થાનું પર્યાયનું જ્ઞાન દ્રવ સાપેક્ષ થઈ શકે. દ્રવ પર્યાય પરસ્પર સાપેક્ષ છે, જેમ નાનું મોટું પરસ્પર સાપેક્ષ છે, શુદ્ધ અશુદ્ધ પરસ્પર સાપેક્ષ છે, સાપેક્ષ છે, એક અનેક પરસ્પર સાપેક્ષ છે, અસ્થિ નાસ્તિ પરસ્પર સાપેક્ષ છે. એકલાનું જ્ઞાન ન થાય. અસ્થિ કોઈ નાસ્તિને સૂચવે છે અને નાસ્તિ કોઈ અસ્થિને સૂચવે છે. નાના નાસ્તિ વિચાર પણ અસ્થિ એમ સૂચવે એ જ ખરો નિર્ધાર. આત્મસિદ્ધિમાં આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એવા અનેક નાના એટલે અનેક નાસ્તિ વિચાર છે, નાસ્તિના વિચાર છે. તે ભલે ગમે તેમ હો પણ એક અસ્થિ એમ સૂચવે છે હું 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 હુંની જે અનુભૂતિ છે અંદર, હું પણ જે અનુભૂતિ છે, પોતાની હયાતીની જે અનુભૂતિ છે, તે અસ્થિ એમ સૂચવે છે કે તારું સ્વરૂપ છે એ તારી હયાતીનો ખરો નિશ્ચય ને નિર્ધાર છે. બહુ ગૂઢ ભાષામાં વિષય લીધો છે. વર્તમાન વર્તતી પર્યાય વ્યક્ત છે, પ્રગટ છે. તે પર્યાય ક્યાંથી આવે છે? પર્યાય જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. હવે પ્રયોગાત્મક ઢબથી લેવું જોઈએ કે આત્મા જે ક્ષેત્રમાં છે, જે જ્યાં છે એટલા ક્ષેત્રમાં આત્માનું રહેવું છે, અવગાહન છે દેહ પ્રમાણ, તો એમાં સમયે સમયે પર્યાયનો જે ઉપાધિ છે કયા ક્ષેત્રમાંથી આવે છે? કોઈ વસ્તુનું ખેતર છે, ક્ષેત્ર છે, એમાંથી પર્યાયનું ઉપજવું છે ને? તો પોતાના અસંખ્ય પ્રદેશી જેટલો દેહ પ્રમાણ વિસ્તાર છે એટલો આત્મા પોતે વસ્તુ રૂપે હયાત છે. માત્ર વર્તમાન અવસ્થા ઉપરના લક્ષ્યથી માત્ર અવસ્થા જીવડોને જેટલો ભાસે છે ખરેખર એટલી વસ્તુ નથી. એક અવસ્થા ઉપર લક્ષ હોવાથી પર્યાય બુદ્ધિને વશ, મિથ્યા બુદ્ધિને લીધે માત્ર વર્તમાન અવસ્થાના રાગાદી વિકાર જીવડોને જેટલો અથવા વિચાર જીવડોને જેટલો એને જે ભાસે છે એ એટલું એનું લક્ષ્ય ત્યાં બંધાઈ ગયું છે, નજરબંધી થઈ ગઈ છે, બીજાને ભાવતો નથી. એને એમ કહે છે કે આ અવસ્થા ઉપજે છે ક્યાં? તને અનુભવ થાય છે એનું કોઈ ક્ષેત્ર છે કે નહીં? વસ્તુનું એટલા ક્ષેત્રમાં વસ્તુ છે કે નહીં? આખી કે આખો ચૈતન્ય પિંડ, ચૈતન્ય પદાર્થ, એમાં પર્યાયના સમયે સમયે ઉત્પાદ જે રૂપ તરંગો થઈ રહ્યા છે એ બ્રહ્મમાં તરંગ થાય છે, આત્મામાં તરંગ થાય છે. એમ આખી વસ્તુ એને લક્ષમાં લેવી જોઈએ. એટલા માટે એ પ્રશ્ન પૂછ્યો છે કે પર્યાય ક્યાંથી આવે છે? વસ્તુમાંથી આવે છે કે અંદરથી આવે છે? જેમ તરંગ છે તે પાણીમાંથી આવે છે, કઈ અંદરથી આવતા નથી. તરંગ કઈ અંદરથી આવે છે એમ પ્રશ્ન પૂછવાનો અર્થ એમ છે કે અંદરથી ક્યાંય તરંગ આવે નહીં. પ્રશ્નાર્થ જ એમ બતાવે છે કે એમ બની શકે નહીં, જોરથી કહેવાની પદ્ધતિ છે. તેમ પર્યાય છે તે અંદરથી આવતી નથી. આ જ્ઞાનનો આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ કહ્યું ને કે તું આત્મા જ્ઞાન સ્વભાવી છો. વર્તમાનમાં જ્ઞાન પર્યાયનો પ્રવાહ આવ્યા જ કરે છે, અવિરતપણે, સતતપણે, નિરંતરપણે જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાનનો પ્રવાહ આવ્યા જ કરે છે. કે એમ સૂચવે છે કે વસ્તુમાં અનંત જ્ઞાનનો ભંડાર રહેલો. ન સમજાય એવી રીતે? હા, બોર કરે છે, પેટ્રોલના કૂવાનો બોર કરે છે, કૂવો કહેવાય, પણ ખરેખર તો એ બોર હોય છે, 6 ઇંચનો 12 ઇંચનો
બરોબર,
એમ ડંકીનો બોર કરે છે એવો બોર હોય છે
બરોબર.
એમાંથી સતત ગેસ નીકળે છે, અંદરનો જે પેટ્રોલનો ગેસ નીકળે છે, બહારની હવા ઓક્સિજન લાગે છે અને સીધો ભડકો થાય છે. તો એ સતત નીકળતો જે ગેસ છે, એમ કે બોરમાં તો ઉતરાય એવું છે ને કે અંદર કેટલો ભીડો છે, પણ વર્ષોથી ચાલુ રહેલો જે ગેસનો ભડકો એમ સૂચવે છે કે અંદરમાં ગેસનો વિપુલ ભંડાર ભરેલો. નહીતર તૃટક તૃટક પણ ઓછો હોય તો ક્યારેક બંધ થાય, ક્યારેક ચાલુ થાય, ક્યારેક બંધ થાય, ક્યારેક ચાલુ થાય, પણ 24 કલાક એ ગેસની જોત જલતી રહે છે, એ બતાવે છે કે અંદરમાં અમારા ભંડાર ભરેલો
બરાબર.
એ તો 5-25 વર્ષથી છે. અહીંયા કહે છે કે અનાદિકાળથી જ્ઞાનની જલતી જગતી જ્યોત છે, એ અંદરમાં અનંત જ્ઞાનના ભંડારને સિદ્ધ કરે છે. વ્યક્ત ઉપરથી અવ્યક્તને અહીંયા બતાવે છે. આમ વિધિ છે. વર્તમાન જ્ઞાન અંશ ઉપરથી, જ્ઞાન લક્ષણ ઉપરથી, અનંત 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 જ્ઞાન સ્વભાવી અપમર્યાદ જ્ઞાન જેમાં રહેલું છે, બેહદ જ્ઞાન જેમાં છે, એવું જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય દળ આત્મા વસ્તુ રહેલી છે. એ વસ્તુ એના જ્ઞાનમાં આવે, એના અવભાષણમાં આવે, પ્રતિભાષણમાં આવે, તો એની સંપત્તિ છે, પોતાની સંપત્તિ પોતામાં છે, એની હૂંફ એને ચડાવી ના એની. પૈસાની હૂંફ આવે છે કે નહીં? મારે કોઈની હાડી બહાર શું કે મારે ક્યાં કોઈના ઘરે ભાણું માંડવા જવું છે, એટલે જમવા જવું છે. આદર સત્કાર ને નિમંત્રણ થી જાય બીજી વાત છે, પણ લાચારી થશે જવાનું એમ કે છે કે નહીં? 5-25 વર્ષ નો ટેકો મળ્યો ત્યાં હું પોળો ને શેરી આકડી એટલી હું ચડે છે. અહીંયા કે છે કે અનંત સામર્થ પોતામાં જુએ એની હૂંફ છે, કોઈની તમારા તો નથી, કોઈની નહીં એમ કે છે. આ જગતમાં મારું પલનું એટલું ભારે છે એમ કે છે. નાની શું કે છે કે મારું પલનું એટલું ભારે છે કે બીજા પલ્લામાં આખું જગત બેઠું હોય તો ઉલાડી મૂકું, ઊંચું કરી દઉં એમ નહીં, ઉલાડી મૂકે છે. આવે છે સુગાની જીલી કરતા એક પલ્લે મેં ઓર એક પલ્લે મેં સારા વિશ્વ, મેરા પલડા બેઠ જાતા હૈ ઓર સામને વાળા પલ્લા ઉધર જાતા હૈ. કેટલી ઊંચ છે શ્રીમદજીની મસ્તી જુઓ ને. આ કાળમાં અમે બીજા મહાવીર છીએ, આ કાળના અમે 25મા તીર્થંકર છીએ, પણ આગમમાં તો 24 તીર્થંકર જ હોય છે ભગવાન. પણ આવા શબ્દ તો આગમ વિરુદ્ધ નહીં કહેવાય, આવી વાત કરે તો આગમ વિરુદ્ધ નહીં ગણાય. શબ્દ તો ચોખ્ખા લેખા છે કે આ કાળના અમે 25મા તીર્થંકર છીએ. કહેનારને ખબર નથી કે 24 તીર્થંકર હોય અને 25 કોઈ થાય નહીં, હે એવું ખબર નથી આગમને. એમને મધ્યરથી ફેંકી છે એમને. પણ 24 તીર્થંકરો ને જે આત્મજ્ઞાન હતું, 24 તીર્થંકરો એ જે આત્માનો બોધ આપ્યો, એમને જે આત્માનું પ્રધાન હતું એવું અમને વર્તે છે. અને કોઈને આ કાળમાં આત્મજ્ઞાન નો ઉપદેશ જોતો હોય તો અહીંથી મળે એવું છે એમ એમ કેમ તીર્થંકર ચાલ્યા ગયા છે, અત્યારે અહીંથી મળે એમ છે એમ કે. બહુ જબરજસ્ત સંકેત છે. આગમ વિરુદ્ધતા નથી, પણ પામવા વાળા જીવોને બહુ મોટો સંકેત કર્યો છે કે આત્મજ્ઞાન સિવાય ભાવ ભ્રમણ મટે એવું નથી, ને એ આત્મજ્ઞાનની જાગતી જ્યોત અમારા આત્માને વિશે વર્તે છે એમ કહેવું છે. એનો ઉપદેશ પણ અહીંથી મળી શકે એમ છે. વર્તમાનના મહાવીરને ભૂલીને ભૂતકાળના મહાવીરને શોધવા તમે ક્યાં ભટકો છો એમ કે છે. એવું લખ્યું છે, ઠીક
બરોબર છે.
આત્મજ્ઞાન અહીંથી થાય, અભિમાનથી નીકળેલા એ વચન એમ છે. અજ્ઞાની પ્રાણીઓની દુઃખી દીન દશાની ઉપર કરુણા વરસાવીને ખરેખર તો એમ
બરોબર.
કહે છે કે અંદરમાં અનંત અનંત સામર્થ રૂપ સ્વભાવ છે, તેમાંથી અવસ્થાનો પ્રવાહ આવે છે, અંદરથી કોઈ પર્યાય થતી નથી. અંદર વસ્તુ અવ્યક્ત અને શક્તિરૂપ છે, એની હયાતી છે, બસ એનું મોજુદ પણ હયાત પણ જ્ઞાનમાં ભાસે, એની આખી દશાની દિશા ફરી જાય છે. સમય સન્મુખ થાય છે ને, એની દશાની દિશા ફરી જાય છે
બરોબર.
અને પરિણમનની જ્યાં ગતિની દિશા બદલાણી, તો એનું છેલ્લું સ્ટેશન સિદ્ધ પદ આવશે
બરોબર.
પરિણમનમાં ગતિ જે છે, ચક્કર છે ને, પરિણમન ફરે છે, ગતિવાન છે તત્વ, એની દિશા બહિર્મુખ રહેતા એનું છેલ્લું સ્ટેશન નિગોદ આવે છે. ડેસ્ટિનેશન કે છે અંગ્રેજીમાં, છેલ્લું સ્ટેશન, ભાવનગર ટર્મિનસ જેમ છે ને, છેલ્લું સ્ટેશન એમ, એનું ટર્મિનસ બહિર્મુખ દિશાનું ટર્મિનસ નિગોદ છે છેલ્લું સ્ટેશન. અને જ્યાં દશાની દિશા અંતર્મુખ થઈ, તો એનું છેલ્લું સ્ટેશન છે સિદ્ધ પદ. આમ બે છેડા છે, બે બાજુના બે સ્ટેશન છે. ગાડીનો પાટો બદલાય એટલે સિદ્ધ પદ આવે. આ વ્યક્ત પર્યાય ઉપરથી અવ્યક્ત જે દ્રવ્ય બતાવવાની વિધિ છે, એને પ્રયોગમાં મૂકે, અને જો એની દશાની દિશા બદલાય, તો એને સિદ્ધ પદાર્થમાં. આમ વાત છે. સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપે પોતે જ ભાસવા લાગે છે. પછી સિદ્ધ પદ ની પ્રાપ્તિ થવી ને કરવી એ વાત ઉપર એને કાંઈ પછી વજન એટલું રહેતું નથી, જેટલું એની પ્રત્યક્ષ સિદ્ધ પદ ઉપર એનું વજન છે. પ્રત્યક્ષ સિદ્ધ ઉપર પદ ઉપર વજન છે, એટલે ભવિષ્યની સિદ્ધ પર્યાય ઉપર એટલું વજન નથી. જેમ પ્રત્યક્ષ સત્પુરુષ ઉપર એટલું વજન હોય, તો ભૂતકાળના તીર્થંકર ઉપર એટલું વજન નથી. ઠીક
એમ કે
કહ્યું કે નહીં, તીર્થંકર સે ભી અધિક યોગ પ્રાપ્ત હુઆ હૈ. ક્યાંથી આ બધી વચન ક્યાંથી આવ્યા છે? અનુભવમાંથી આવ્યા કે ભૂતકાળના તીર્થંકરો સિદ્ધાલયમાં પધાર્યા, તો આ આત્માને માટે તો હવે એનો કોઈ લાભ થવાનો પ્રસંગ રહેતો નથી, એ ત્યાંથી કાંઈ આવે એમ નથી. અને અહીંયા કાંઈ એ અશરીરી તત્વના દર્શન થાય એવું નથી, એ તો અશરીરી છે. સિદ્ધોને શરીર નથી ને, આ સત્સંગી છે. હરિયંતો હોય તો હજી હરિયંતના દેહથી એનું દર્શન થાય, એ તો બધા સિદ્ધાલયમાં પધાર્યા. ત્યારે વર્તમાનમાં નિજ સ્વરૂપનું જ્ઞાન થવા અર્થે, આત્મજ્ઞાન જન્મ મરણ ટાળવાનો ઉપાય થવા અર્થે, તો પ્રત્યક્ષ પુરુષ છે એમ
બરોબર.
એટલે એમ કે એમ અહીંયા અંદરમાં સિદ્ધ પદ ભાસતા પ્રત્યક્ષ જે છે અત્યારે મોજુદ છે, એના ઉપર વજન જાય કે ભવિષ્યમાં સિદ્ધ પર્યાય થાય એના ઉપર વજન
જાય?
એવી ભવિષ્યમાં તો થવાની છે, એની કઈ હવે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તો આ છે ને, એક બસ આ પોતાનું પદ છે ને, એના ઉપર થી નજર ખસતી નથી, નજરાય છે એમ કીધું ને. આત્મા ત્યાંથી ખસી શકતો નથી, આત્મા ત્યાંથી આત્મા ખસી શકતો નથી. એ ત્યાં આત્મા ત્યાં રહી ગયો હવે, જે આત્મા જોયો ત્યાં આત્મા રહી ગયો, હવે આત્મા ત્યાંથી ખસી શકતો
નથી.
અને બીજે હું આત્મા છું એ વાત એની ત્યાંથી ઉડી ગઈ
બરોબર.
અનાદિનો સંયોગમાં અને શરીરમાં સુખનો નિશ્ચય હતો એ ક્યાં ખલાસ થયો? એમ કે છે એમ અહીંયા વ્યક્ત પર્યાય અવ્યક્ત આત્મશક્તિને અને આત્મ સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે અને બતાવે છે. સુગાનંદની ચર્ચામાં એક વાર એવી વાત આવી, સૂક્ષ્મ વિષય આવી કે આ સમય સમયની પર્યાય ઉત્પન્ન થાય છે અને ચાલી જાય છે. ક્ષણ ક્ષણની પર્યાય ઉત્પન્ન થાય ને ચાલી જાય છે, ઉત્પન્ન થાય છે ને ચાલી જાય છે. શું કરતી એ ઉત્પન્ન થાય ને ચાલી જાય છે? આવીને ગઈ એમાં એને શું કાર્ય કર્યું તે ધ્રુવને બતાવતી ગઈ. ઉત્પન્ન થઈને એને ધ્રુવને બતાવ્યો, ધ્રુવને બતાવતી એ ચાલી ગઈ. આત્મ કામ એને
કર્યું,
આ કામ ચાલે છે. ઉત્પન્ન પર્યાય શું કરે છે? ધ્રુવને બતાવતી જાય છે. આમ છે, આ કહે છે કે મારે તો ઉત્પન્ન પર્યાયમાં વેપાર કરવો છે, મારે તો ઉત્પન્ન પર્યાયમાં ઘણા ઘણા કામ કરવાના બાકી છે. એ બીજું કઈ નથી, પર્યાયનું સ્વરૂપ અમને બીજી રીતે દેખાતું નથી એમ કહે છે. વ્યક્ત પર્યાય અવ્યક્તને બતાવે,
બરોબર.
એક સમયની પર્યાય ધ્રુવને બતાવીને ચાલી જાય છે. પર્યાય અનિત્ય છે, પર્યાય સ્વરૂપે અનિત્ય છે. તો અનિત્ય સ્વરૂપે પર્યાય અનિત્યતાને બતાવીને જાય છે એમ નહીં કે નહીં? અનિત્ય પર્યાય નિત્યતાને બતાવીને જાય છે. જેમ જ્ઞેય જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે
અનિત્ય પર્યાય,
આમ લીધો ને એમ અનિત્ય પર્યાય નિત્ય તત્વને પ્રસિદ્ધ કરે છે એમ કેમ કે એ ક્યાંથી આવી? કોઈ નિત્ય છે એમાંથી થઈ કે ધરતી થઈ?
નિત્ય છે એમાંથી.
તો એ નિત્યને પ્રસિદ્ધ કરે છે, નિત્યને બતાવે છે,
બરોબર.
એમ ભેદનો વિષય પણ એવો છે કે ભેદ ભેદને બતાવતો નથી પણ ભેદ અભેદને બતાવે છે. ભેદ અભેદનું જ્ઞાન કરાવે છે. ભેદ છે એ સાપેક્ષ છે, નિત્ય અનિત્ય છે એ સાપેક્ષ છે, એના પ્રતિપક્ષને પ્રસિદ્ધ કરે છે. તો એનું જો તને જ્ઞાન થાય, એટલે જો અંદરમાં પ્રતિભાસ થાય કે હું આવો અનંત જ્ઞાન સંપન્ન પદાર્થ છું, તો એનો આશ્રય કર. શું કે છે? જ્ઞાન આશ્રય કરાવવા માટે છે. જ્ઞાન જ્ઞાન કરાવવાની મર્યાદામાં નથી કે આ માહિતી મળી ગઈ, ચાલો આ સમજી લીધું, જાણી લીધું એમ. ભેદ અભેદનો આશ્રય ભલે ન કરાવે પણ ભેદ અભેદનું જ્ઞાન જરૂર કરાવે છે. અને જો જ્ઞાન કરાવે છે તો એનો આશ્રય કરવાનો ત્યાં અવકાશ ઉભો થાય છે. જ્ઞાન જ ન હોય તો આશ્રય કોનો કરવો? માટે ભેદ ઉપરથી પણ અભેદનું જ્ઞાન થતાં અભેદનો આશ્રય કરવો એમ ત્યાં અંતર આશય રહેલો. ભેદના નિરૂપણમાં અંતર આશય છે કે અભેદનું એમાંથી જ્ઞાન થાય છે અને જ્ઞાન થતાં એ આશ્રય કરવા યોગ્ય છે એમ જ્ઞાન સાથે સાથે થાય છે. એમ વ્યક્ત પર્યાય અવ્યક્ત આત્મ સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે અને જ્યારે પ્રસિદ્ધપણે જાણવામાં આવે છે ત્યારે આશ્રય કરવા લાયક આ એક જ સ્વતત્વ છે, પોતાનું સ્વરૂપ છે, અહીંયા જ ઠરીને ઠામ થવા જેવું છે. બાકી ક્યાંય ઠરીને ઠામ થવાનું આ આત્માને માટે સ્થાન જ નથી. આખા જગતમાં કોઈ સ્થળ ને કોઈ સ્થાન નથી. ઉપયોગ ભટકી ભટકી ભટકીને દ્રવ્યને ભાવે ભટકી ભટકીને હેરાન હેરાન થઈ ગયો, દુઃખી દુઃખી થઈ ગયો. ક્યાંય ઠરીને ઠામ થઈ શકે હું? હા, એ લીધું ને આસન ને એ જ છે, સ્વરૂપ જ સર્વસ્વ સ્વરૂપ જ છે. એનું સર્વસ્વ છે, તે
સ્વરૂપ છે,
પોતાનું ખામી વગરનું પરિપૂર્ણ સ્વરૂપ છે. ખામી વગરનું છે, પરિપૂર્ણ છે, એટલે એમાં કોઈ ક્ષતિ ને ખામી
નથી.
કે જેથી એ કોઈની અપેક્ષા કરે, આખા જગત થી ઉદાસ સહજ થવાય, જેના દર્શન માત્ર થી આખા જગત પ્રત્યે ઉદાસીનતા પ્રગટે, એવું એ સ્વરૂપ છે. ઉગાનીજી તો બહુ કહેતા, લોકો જીરવી ન શકે.
બરાબર,
આ ભગવાન ના દર્શન કરવા જાઉં એવી દીનતા, બીજા પરમાત્મા પ્રત્યે આ પરમાત્મા દીનતા કરે, આ તે શું દીનતા છે પરમાત્મા ની? ઠીક,
ભગવાન પાછા આમ જ કહે, શંકર એમ જ કહે છે,
પ્રસાર કરી શકે. એવું અંદર નું જોર છે, એ બધું દ્રવ દ્રષ્ટિ નું
જોર. ભગવાન નો જય હો, પરમ કૃપાલુ શ્રી કાંતિ દેવ નો જય હો, સનાતન દિગંબર જય ધામ નો જય હો.